તારીખ 2/9/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 349 અને 350 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 173.
પણ વર્તમાન પર્યાયમાં રાગાદીને મિશ્રિત કર્યા છે, એટલે મિથ્યાત્વની દશામાં રાગ પોતા રૂપ છે, એમ પોતાની સાથે રાગનું મિશ્રિત પણ મિથ્યા ભાવે કર્યું છે. રાગ જ્ઞાન સ્વરૂપે થયું છે કે જ્ઞાન રાગ સ્વરૂપે થયું છે, એવું તો બન્યું નથી. વસ્તુ સ્થિતિ એવું બન્યું નથી. જ્ઞાની એમ જાણે છે, પણ મિથ્યા દ્રષ્ટિ જીવને વિપરીત અનુભવ છે. હું પોતે રાગ મળી અને રાગ રૂપ થઈ ગયો હોઉં એવો એને અનુભવ આવે છે. એ દશાને એમ કહ્યું કે વર્તમાન પર્યાયમાં રાગાદીને મિશ્રિત કર્યા છે, તો પણ મિશ્રિત ક્રિયા છે તો પણ એમ કહીને વાત લીધી છે. એવી દશા પ્રાપ્ત હોવા છતાં, એવી દશા વર્તતી હોવા છતાં, જો ભેદ જ્ઞાનથી એટલે જુદાપણાના બંનેના જુદાપણાના પ્રકારને અવલોકવામાં આવે, અનુભવવામાં આવે, અને એ જુદા પણ અનુભવ કરવાની કુશળતા હોય, એટલે એટલી ત્યાં કળા છે, એટલી ટેકનિક છે એમ લેવું. મોક્ષાર્થી જીવને ત્યાં રાગની દિશા પર તરફ દેખાય છે અને જ્ઞાનની દિશા સ્વ તરફ છે એમ જોવામાં આવે છે. જ્ઞાન છે એ પર તરફ નથી, પણ જ્ઞાનનું વલણ સ્વ તરફ છે. જ્ઞાનનું જ્ઞાનમાં વેદન છે, એવું જે જ્ઞાનનું સ્વરૂપ છે, જ્ઞાનનો જે સ્વભાવ છે, એની દશાની દિશા, એનું વલણ સ્વ તરફ છે. જેવું રાગનું વલણ છે એવું જ્ઞાનનું વલણ નથી. રાગ જે પર તરફ વર્તી રહ્યો છે એવું રાગનું સ્વરૂપ જોવામાં આવતું નથી. દિશા ફેર દેખાય છે, આમ કે છે. માત્ર પરસન્મુખ જ્ઞાનનો પરિચય છે એવા જ્ઞાનને અહીંયા લક્ષમાં લેવું નથી. જ્ઞાનની દશા એમ કહી એટલે પરતરફ વલણવાળી જ્ઞાનની દશા એમ પહેલેથી પૂર્વગ્રહ બાંધવો નહીં. જ્ઞાનની દશા વિશે એવો કોઈ પૂર્વગ્રહથી જોવું નહીં કે આ જ્ઞાન તો પર તરફ જઈ રહ્યું છે ને, આ જ્ઞાન તો પર તરફ પ્રણમી રહ્યું છે ને, એમ નહીં. જે જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે છે એ જ્ઞાનની દશા, એની દિશા પર તરફ નથી, એવું જ્ઞાનનું સ્વરૂપ છે. રાગથી ભિન્ન પાડવાની આ પ્રક્રિયા છે કે રાગથી ભેદ જ્ઞાન કેવી રીતે કરવું, અથવા રાગથી જુદા કેવી રીતે પડવું. તો રાગ વિનાનું એકનું જ્ઞાન છે, એમાં સ્વપણું, પોતાપણું, પોતાની હસ્તી, પોતાનું અસ્તિત્વ, પોતાની હૈયાતી છે એમ જોવામાં આવે ત્યારે એ જ્ઞાનની દિશાની દિશા સ્વ તરફ છે એમ જણાય છે, એમ જોવાય છે. જે રાગમાં પોતાની હૈયાતી જોવે છે એને જ્ઞાનની દિશાની દિશા પણ પર તરફ જણાય છે. બીજી રીતે સ્પષ્ટ કરીએ તો કે રાગ જ્ઞાનની દિશા પર તરફ ક્યારે જણાય છે, કે પર એવો જે રાગ એમાં અહમપણું સ્થાપ્યું છે, એમાં અસ્તિત્વ વેદ્યું છે, એમાં અસ્તિત્વ રાખ્યું છે અનાદિનું, એમને એમ રાખતા તો જ્ઞાને એને પર તરફ છે એમ દેખાશે. પણ એ જ્ઞાન એકનું જ્ઞાન છે, એમાં પોતાનું સ્વપણે અસ્તિત્વ છે, એમાં પોતાપણું છે, એવું પોતાનું વેદન પોતાના જ્ઞાનમાં જોતા જ્ઞાનની દશાની દિશા સ્વ તરફ છે એમ, બેની દિશા ભિન્ન છે, કેમ કે ક્રિયાવાન છે, દશા લેવી છે ને, રાગ પણ ક્રિયાવાળું છે, જ્ઞાન પણ ક્રિયાવાળું છે. અહીંયા એકની દિશા આ બાજુ છે, એકની દિશા આ બાજુ છે, આમ બેની દિશામાં મોટો ફેર છે. જ્યાં સુધી આ વાત તને લક્ષમાં ન આવે, અંદર જ્ઞાનમાં ન આવે, અંદર સમજમાં ન આવે, ત્યાં સુધી ત્યાં એને શોધ કરવી જોઈએ અને ખોજ કરવી જોઈએ. બીજે ક્યાંય પણ પરિણામને નહીં લંબાવતા, પરિણામોને એક જ સ્થાનમાં સ્વરૂપ સંશોધનમાં સ્વરૂપ શોધનમાં લગાવવા જોઈએ. શોધી જીવ ખોજી જીવે વાડી મરે, એટલું બધું કહી દીધું 82 દાસ. ખોજી જીવે વાડી મરે, આવો સ્વરૂપનું સંશોધન કરનાર અનાદિ જીવંત દશાને પામે છે. અને શાસ્ત્ર વાંચીને પણ વાદ વિવાદમાં પડનાર ભાવમરણમાં પડે છે, મરે છે, ભાવમરણ કરે છે, દ્રવમરણ તો કરે જ, એમાં પ્રશ્ન નથી. એમ અંદરમાં જ્ઞાનની પર્યાયને વાળવી, પ્રજ્ઞા છીણી, જ્ઞાન રૂપી છીણી જે સ્પષ્ટપણે અંદરમાં બે ભાગ કરે. છીણી શું કામ કરે છે? બે ભાગ કરવાનો. રાગથી ભિન્ન પોતાનું સ્વરૂપ અંતર્મુખ વળીને જે જ્ઞાન કરે તે જ્ઞાનને પ્રજ્ઞા છીણી કહેવામાં આવે છે, એને પ્રજ્ઞા છીણી કહે છે. અંતર્મુખ વળેલી જ્ઞાનની પર્યાય કે જે રાગથી ભિન્ન પડી ગયું જ્ઞાન એને પ્રજ્ઞા છીણી કહે છે. તેના દ્વારા પોતાની ભિન્નતા અનુભવી શકાય છે. પ્રજ્ઞા છીણી મારવાથી અથવા પ્રજ્ઞા છીણી વડે પોતાની ભિન્નતા અનુભવી શકાય છે. રાગથી હું જ્ઞાનમય તત્વ, એકનું જ્ઞાનમય તત્વ હું છું એવું ભિન્નપણે અંદરમાં અનુભવી શકાય છે. આ મોક્ષની કળા છે. 733 એ લીધું સુખું કરવા, કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. જે જ્ઞાનનો પર્યાય પ્રતિ સમય ઉભી રહ્યો છે, ઉત્થાન થાય છે જ્ઞાનના પર્યાયનો, ચૈતન્ય પિંડમાંથી જ્ઞાન પિંડમાંથી ઉત્થાન થાય છે, એ સ્વપણે અનુભવાય છે તે આત્મા છે. એને આત્માનો અનુભવ કહો, એને જ્ઞાનનો અનુભવ કહો. જ્ઞાનાનુભૂતિ આ આત્માનુભૂતિ 73 કળશમાં વિશે કીધો છે 15 ગાથા પહેલા. એ જ વિષયને 349માં વધારે ખોલે છે કે એ રીતે સર્વ પ્રકારથી ભેદ જ્ઞાનની પ્રવીણતાથી શું થાય છે એમ કહે છે કે એ પ્રકારે રાગ ને જ્ઞાનના ભેદપણામાં ભેદ અનુભવમાં જુદા પાડવાના પ્રયાસમાં શું થાય છે કે આ અનુભૂતિ છે તે જ હું છું એમ આત્મજ્ઞાન થાય છે. એમ લેવું છે, વચ્ચેનો ટુકડો કાઢી નાખો અથવા કાઉન્સમાં લઈ લ્યો કે આ જે ચાલતો રાગ છે, વિકલ્પ છે, તે હું નથી, એનો એમાં નિષેધ છે આપોઆપ, એવો વિકલ્પ કરવો પડતો નથી. આ અનુભૂતિ છે તે હું છું એમ વિકલ્પ કરવો પડતો નથી. આ વ્યવહાર રત્નત્રયનો રાગ અથવા ચાલતો આત્માના સ્વરૂપ સંબંધિત વિકલ્પ ને રાગ તે હું નથી એમ પણ ત્યાં વિકલ્પ કરવો પડતો નથી. પણ એ વિકલ્પનું જે વાચ્ય છે એવો ભાવ વર્તે છે, એટલે કે અનુભવ ભાવમાં હું છું. જ્ઞાન તો પરજ્ઞાકારે પણ છે, એટલે જ્ઞાનનો શબ્દ એ ન વાપર્યો. જ્ઞાન તો પરજ્ઞાના આકારે પણ થાય છે, એટલે જ્ઞાન શબ્દ એ ન વાપર્યો. જ્ઞાન તે હું એમ ન વાપર્યો, પણ જ્ઞાનમાં જ્ઞાનાનુભવ છે, જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, એને અહીંયા અનુભૂતિ કહી છે. આ અનુભૂતિ છે તે હું છું, એટલે કે આ સ્વપણે વેદાઈ રહ્યું છે એવું જ્ઞાન છે તે હું છું એમ આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન આટલો જ ટૂંકો વિષય છે. શાસ્ત્રનો ભણેલો તર્ક કરશે, પ્રભુ આપ અનુભૂતિ કે હું છું એમ કહો છો, પણ અનુભૂતિ તો પર્યાય છે, અને અમારે તો દ્રવ્યનો અનુભવ કરવો છે. કે છે કે અહીંયા જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે. એકનું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, એનો અનુભવ એ જ આત્મા છે. શુદ્ધ જ્ઞાન તે આત્મા હોવાથી શુદ્ધ જ્ઞાનનો અનુભવ પણ આત્મા છે. ત્યાં દ્રવ્યનો આશ્રય વર્તે છે, પણ દ્રવ્યનો આશ્રય વર્તે છે એ વાત સિદ્ધ ક્યારે થાય છે, કે જ્ઞાનમાં સ્વરૂપ સંચેતન થાય, જ્ઞાનમાં સ્વસંવેદન થાય, ત્યારે એને સ્વરૂપનો આશ્રય છે એમ સિદ્ધ થયું કહેવાય, પ્રસિદ્ધ થયું કહેવાય. નહીંતર તો ઘણા વિકલ્પ કરે છે, ત્રિકાળી તે હું છું, નવપરિણામી તે હું છું, ને ધ્રુવ તે હું છું, એવો વિચાર નથી કરતા. પર્યાયની વાત સાંભળવા તૈયાર નથી એમ કે ઠીક. કોઈ ટિપ્પણીનો વિષય નથી, પણ કોઈ કલ્પિત પ્રકારે એ વિષયને હસ્તગત કરી શકાતો નથી, એની વાસ્તવિકતા આ છે કે જ્યારે એ વેદન ગોચર કરે, સ્વરૂપ સ્વસંવેદન કરે, જ્ઞાનનું સ્વસંવેદન પ્રગટ થાય, એને આત્મજ્ઞાન કહે છે. આત્મ એટલે પોતે, પોતે કોણ કે પોતે જ્ઞાન, જ્ઞાનથી અન્ય નહીં એવું જે પોતે જ્ઞાન, પોતાનું જ્ઞાન, જ્ઞાન પોતાનું જ્ઞાન કરે તે આત્મજ્ઞાન, બસ પોતાનું વેદન કરે તે આત્મજ્ઞાન. શું કોને સત છે? બીજું કોઈ સાધન નથી, બીજું સાધન નથી એમ નહીં, બીજું કોઈ સાધન નથી. આમ જ વિષય છે. આગળ આવી ગયું છે આપણે 236 માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી, છે ગુરુદેવના શબ્દો, સૂત્ર જેવા શબ્દો છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, અને બીજાથી પણ સિદ્ધિ છે એવો ગોટો ન રહે, એટલે અસ્તિ નાસ્તિથી અનેકાંત કરી નાખ્યું છે. કે જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મ સિદ્ધિ નું સાધન નથી. આત્માની સિદ્ધિ કરવી હોય તો જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી. આખા સમય સારમાં જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર લેવાનું કારણ શું છે? આ કારણ છે કે જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મ સિદ્ધિ નું સાધન જ નથી. જ્ઞાનાનુભૂતિ આત્માનુભૂતિ એમ કહ્યું, જ્યાં 15મી ગાથા શરૂ કરવી છે પહેલા. જ્ઞાન એક શક્તિ છે, છતાં એક શક્તિના પરિણામની સાથે અનંત શક્તિનું પરિણામ ઉછળે છે. બીજી શક્તિઓનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે તો પણ આત્મા જ્ઞાન માત્રપણાને છોડતો નથી. એવું સુરતાલી શક્તિ પૂરી કર્યા પછી એ પદ રચ્યું છે અમૃતચંદ, જ્ઞાન માત્રમ ન જહાતિ ભાવમ, આવા શબ્દો પડ્યા છે. કે ઇત્યાદિ આ પ્રકારે સુરતાલી શક્તિ કહી એવી અનંત શક્તિઓથી ભરેલો હોવા છતાં, ઇત્યાદિ અનંત શક્તિ સુનિર્ભરોપી એમ કહ્યું, આ તો 47 કહી, પણ આવી તો અનંત શક્તિઓ જ્ઞાનમાં છે તો પણ જ્ઞાન માત્રમ ન જહાતિ ભાવમ, જ્ઞાન માત્રમયપણાને આત્મા છોડતો નથી. એમાં પ્રયોજન શું છે આમ કહેવાનું? આવી આવી વાત કરીને વળી પાછો જ્ઞાન માત્રને છોડતો નથી એમ શા માટે વારંવાર કહે છે? કે એટલા માટે કહે છે, અનેકાંતનું તો પ્રકરણ ચર્ચ્યું છે, જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે ને જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મ સિદ્ધિનું સાધન નથી. આમ હોવાથી આમ વાત લીધી છે, સિદ્ધિ એટલે પ્રાપ્તિ, સિદ્ધિ એટલે પ્રાપ્તિ, અથવા સિદ્ધિ એટલે સફળતા. આત્માની જે કોઈ સફળતા છે, અનુભવ કરવાની સફળતા છે, પૂર્ણ શુદ્ધિની સફળતા છે, સ્વકાર્યની સફળતા છે, પૂર્ણાનંદની અનંતાનંદની સફળતા છે, પૂર્ણ શુદ્ધિની સફળતા છે, એ જ્ઞાન સાધનથી થાય છે. એમ કહેવાય ત્યાં સાધન જ્ઞાન છે, સાધ્ય છે તે પૂર્ણ સિદ્ધિ છે. શરૂઆતથી માંડીને ઠેર સુધી આ વાત લીધી છે. શરૂઆત પણ અહીંથી થાય છે, વેદ વિજ્ઞાનથી સિદ્ધ થવાય છે એ વાત અમૃતચંદ્રાચાર્ય લઈ લીધી, અને સંસારમાં રખડાય છે એનું કારણ વેદ જ્ઞાનનો અભાવ છે. બાકી જપ તપાદી ક્રિયા તો કોઈ કરવામાં બાકી રાખી નથી. 24મી વર્ષે એ પદ લખ્યું છે, પદ લખ્યું છે ને, અનંત વાર આ બધું કર્યું. સબ શાસ્ત્ર ન કે ધારી જઈએ મત મંડન ખંડન બોત કીએ, કીધું છે ને, વનમાં ગયો ઉદાસ થયો શુકલ્યશિયા ધારણ કરી છે. તો અભવીને શુકલ્યશિયા થાય છે, કાંઈ મોટી વાત નથી. કષાયનો રસ મંદ થવો, એશિયામાં રસ સૂચક છે, કષાય અને કષાયનો રસ બેને જુદા પાડે છે એક પર્યાયમાં. આ તો જૈન દર્શનનો વિષય એવો છે, એક સમયની પર્યાયને પડખા એના અનેક પકડે. કષાય કષાયનો રસ એના 6 ભેદ દીધા, 6 દિશામાં શુકલ્યશિયા ધારણ કરે. પણ એક શુકલ્યશિયામાં આત્મા ન ઓળખે તો એ પ્રયોજનને સાધતો નથી. પ્રયોજન જે શુદ્ધિનું પ્રયોજન છે, પૂર્ણતાનું જે ધ્યેય છે એ નથી, તો એ શુકલ્યશિયા પણ અનંત વાર આવી ગઈ, એનાથી કાંઈ વળતું નથી. પાછો અનંત સંસાર એમને ઊભો છે, આ દિશા છે. ઉદાસ 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 આખા જગતથી ઉદાસ થઈને ફરતો હોય, ક્યાંય જાણે મન લાગતું નથી. આટલું બધું આકર્ષણ જગતના પદાર્થોનું મટ્યું અને તો આત્મપ્રાપ્તિ ન થઈ, કે એને અંદરમાં જે જ્ઞાનની દિશા છે એ સૂજી નથી. જ્ઞાનની દશાની દિશા જે અંતર્મુખ છે, સ્વ તરફ છે, એ એને સૂજી નથી. અંતર્મુખપણું શું છે એટલું જો વિચારવામાં આવે કે આ અંતર્મુખપણું શું છે, કે જે જ્ઞાન જ્ઞાનને વેદે છે એ એનું અંતર્મુખપણું છે. અને જ્ઞાન ક્યારે જ્ઞાનને વેદતું નથી? જ્ઞાનમાં અન્ય વેદનનો અવકાશ જ નથી, ગુંજાયશ નથી. પણ એને જોયું નથી, એનું એને અવલોકન નથી, એ અનુભૂતિ તે જ હું છું એવું આત્મજ્ઞાન એ કરતો નથી. એના બદલે રાગ તે હું છું અને રાગનો વિષય હું છું એમ અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં એ મમત્વ કરે છે. પણ જ્યાં પોતાનું અસ્તિત્વ છે ત્યાં પોતે પોતામાં પોતાપણું છે ત્યાં મમપણું મમત્વ કરતો નથી. એટલી જ ભૂલ છે, લાંબી ભૂલ નથી પણ એટલી જ ભૂલ છે. એ ભૂલથી આખો સંસાર છે.
મમત્વ કરવું છે ત્યાં કરતો નથી,
પોતે છે ત્યાં પોતાનું મમત્વ કરતો નથી, પોતે નથી ત્યાં પોતાનું મમત્વ કરે છે. આ તકલીફ છે. જ્યાં પોતાની હસ્તી છે, હયાતી છે, મોજૂદગી છે, સાક્ષાત હાજરા હજૂર છે એને આખો છોડી દે છે. અને જ્યાં કાંઈ પોતાનું નથી, પોતાથી શૂન્ય એવા જે દ્રવ્ય ભાવો છે, પોતાના અભાવ સ્વરૂપે છે, ત્યાં એ કલ્પના કરી કરીને મમત્વ કરે છે. પોતાપણાની કલ્પના કરી કરીને મમત્વ કરે છે, ઉપરને પોતા રૂપ કરે છે. એ જ સંસાર છે, એ જ જન્મ મરણ છે, એ જ નરક નિગોદાદી ભવનો હેતુ છે, બીજું કોઈ કારણ નથી. એ જ્યાં મિટ્યું ત્યાં સર્વ સિદ્ધિ છે. એ તો 28 નો પ્રશ્ન એમનો દેખાવ તે એમનું સાચું રૂપ નથી. નહી સમજવાથી કરી રહ્યા છે. સમજે એને કેમ કે એમ કરી મમત્વ કરી રહ્યા છે એનો અર્થ કે ત્યાં એની સમજણ નથી. સમજણ હોય તો કરે, સીધી વાત છે. પણ કરે એને સમજણ શું કહેવી? રાગમાં અને રાગના વિષયમાં સ્વપણ વેદે એને સમજણ શું કહેવી? આ સવાલ છે. આત્મજ્ઞાનની આ પરિભાષા છે. અધ્યાત્મ પ્રધાન અને બહુ જ ટૂંકી, કોઈ પણ શાસ્ત્રીય પરિભાષાના મોટા મોટા લાંબા લાંબા શબ્દો, અંગ્રેજીમાં એને બોમ્બાસ્ટિક વર્ડ કહે છે. માણસને થોડું પ્રતિભાવ ઉભી કરે એવું કાંઈ નહીં. આ અનુભૂતિ છે તે જ હું છું એમ આત્મજ્ઞાન થાય છે. આનું નામ આત્મજ્ઞાન કહ્યું. જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાનને વેદન, બસ એટલું આત્મજ્ઞાન છે. એ જ અંતર્મુખ જ્ઞાન છે, એ જ સ્વસન્મુખ જ્ઞાન છે. બાકી કોઈ આમાં લાંબી વાત છે નહીં. પણ વ્યવહાર રત્ન ત્રયનો રાગ છે, એટલે કે ઊંચામાં ઊંચી કોટીનો રાગ છે તે હું નથી એમ આત્મજ્ઞાન થાય છે. કેમ કે પોતામાં જે નથી એનું નહીં હોવા પણ એનું જ્ઞાન થાય છે. જ્ઞાન લક્ષણથી લક્ષિત આમ બીજું ક્યાંથી એ રીતે ચડે છે અનુભૂતિ ઉપર? અનુભૂતિ ઉપર ક્યાંથી ચડે છે? અનુભૂતિનો આવિર્ભાવ ક્યાંથી કરે છે? કે જ્ઞાન લક્ષણથી લક્ષિત ચૈતન્ય સ્વભાવનો અનુભવ થતા આ અનુભૂતિ તે જ હું છું એમ સમ્ય જ્ઞાન થાય છે. એમ સમ્ય જ્ઞાન થાય છે એમ કહો કે એમ આત્મ જ્ઞાન થાય છે એમ કહો. જ્ઞાન લક્ષણ થી લક્ષિત, જ્ઞાન ના એક ચિહ્ન થી, લક્ષણ એટલે એક ચિહ્ન થી આખો જ્ઞાન મેં પરિપૂર્ણ લક્ષ્ય રૂપ આત્મા ચૈતન્ય સ્વભાવ એનો આશ્રય થાય છે ત્યારે એનો અનુભવ થાય છે એમ કહેવામાં આવે છે. ચૈતન્ય સ્વભાવનો અનુભવ થતા આ અનુભૂતિ છે તે જ હું છું. ચૈતન્ય સ્વભાવનો અનુભવમાં શું વિદાયું કે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન અથવા સમ્ય જ્ઞાન થાય છે. હું પણ પોતાની હૈયાથી શેમાં થાય છે, રાગમાં થાય છે કે જ્ઞાનની ક્રિયામાં થાય છે, રાગની ક્રિયામાં થાય છે કે જ્ઞાનની ક્રિયામાં થાય છે. જેના લક્ષમાં જ્ઞાન લક્ષણથી આખો આત્મા રહ્યો છે એને આત્મજ્ઞાન આ રીતે થાય છે કે આ જ્ઞાનાનુભવ તે હું છું, આ અનુભૂતિ તે એમ એને આત્મજ્ઞાન થાય છે. આખો આત્મા લક્ષમાં આવે છે. જેમ એક ખાંડની ગુણીમાંથી સેમ્પલ કાઢ્યા પછી આખી ગુણી ખાંડની ભરેલી છે એમ લક્ષમાં આવે છે. પદાર્થનો એક અવયવ જોતા આખો પદાર્થ જ્ઞાનમાં આવે છે. ઘરમાં છુપાયેલો ચોર એનું એક આંગળું દેખાઈ જાય, હાથનો કે પગનો એક આંગળો દેખાય, આખો ચોર માર્યો છે. પણ એનું મોઢું જોયા વિના એ ચોર છે એમ ખબર કેમ પડી? કોઈ એમ દલીલ ન કરે, તર્ક ન કરે, એ કાંઈ સમજાવવાની જરૂર રહેતી નથી. ઘર ખોલી નાખ્યું, બંધ કરેલું ઘર ખોલી નાખ્યું અને છુપાઈને પડ્યો છે એનો અર્થ જ કે એ ચોર છે. બહાર બજાર જાય બંધ કરીને, તાળું મારીને ઘરે આવીને જોયું તો તાળું નથી, બારણું ખુલ્લું છે, ઘરમાં કોઈ નથી, કોઈ નથી ને, કાંઈક હોવું જોઈએ, ખુલ્લું પણ એ તો એમાં છુપાયેલા માણસનો એક અવયવ દેખાય, માથાના વાળ થોડા દેખાય છે. આખો માણસ એને જોયો છે. કેવી રીતે લક્ષમાં આવે? એક ચિહ્ન ઉપરથી આખી ચીજ કેમ લક્ષમાં આવે છે કે મતિસૂત જ્ઞાનમાં એનું લક્ષણ ઉપરથી લક્ષ કરવાનું સામર્થ્ય રહેલું છે. લક્ષણ ઉપરથી આખા પદાર્થનું લક્ષ્ય કરવાનું મતિસૂત જ્ઞાનમાં સામર્થ્ય રહેલું છે. એ શક્તિ છે મતિસૂત જ્ઞાનમાં. ક્લિયન્સ પકડી લે છે આ જ્ઞાન થી, આખો જ્ઞાન મેં આત્મા છું, ક્લિયન્સ લક્ષમાં લઈ લે છે, નહીં આવવાનો પ્રશ્ન શું છે? બરાબર આવી શકે એવો વિષય મોક્ષાર્થી થવું જોઈએ, એટલું આ ચોક્કસ છે. એને જોઈએ સંસાર અને સંસાર રહિત સ્વરૂપ લક્ષમાં આવે એમ બે વાત ન બને. જોઈએ સંસાર, સંસારની ચાહના એટલે અન્ય દ્રવ્ય ને અન્ય ભાવની ચાહના ને અભિલાષા, અને સંસારથી પરિમુક્ત એવું જે તત્વ છે એ જ્ઞાનમાં લેવું છે. જ્ઞાન સંસારની ચાહના વાળું જ્ઞાન મેલું છે, રંજિત થયેલું છે, રાગ દ્વેષ અને વિભાવથી રંગાઈ ગયેલું, તરબોળ થઈ ગયેલું જ્ઞાન, ડૂબેલું જ્ઞાન, વિભાવ રસમાં ડૂબેલું જ્ઞાન, આખા સંસારથી મુક્ત એવા શુદ્ધાત્માને ક્યાંથી લક્ષમાં લે? એને લક્ષમાં આવશે. બાકી જેને એકલો આત્મા જ જોઈએ અને સંસાર એટલે દુઃખ માત્ર ન જોઈએ, કષાય કણ માત્ર ન જોઈએ. એટલે તો મોક્ષાર્થી ની વાત લીધી છે. કુદરતી શબ્દ કેવો આવ્યો છે, કોણે આવું જ્ઞાન દર્શન ને ચારિત્ર કરવું, ત્રણ બોલે છે ને, આવા આત્મજ્ઞાન પૂર્વક હૃદય થયેલું જે શ્રદ્ધાંત, એવા જ્ઞાન ને શ્રદ્ધાંતથી જેનામાં સ્વરૂપમાં સ્થિર થવાનું સામર્થ્ય પ્રગટ થયું છે એવું જે ચારિત્ર, એમ ત્રણ બોલે છે આ એક કથા, એવું જે થયો છે તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું. સ્વસંવેદન રૂપે આવિર્ભૂત થાય છે, આવિર્ભૂત થાય છે એટલે એની તારતમ્યતા વધે છે. તારતમ્યતા વધે છે ત્યારે રાગાદીનો અભાવ થાય છે સ્વસંવેદનના કાળમાં. એટલે જ્ઞાન વેદન ને જે આડસ હતી રાગ વેદન ની, એ તો ત્યાં છે નહીં, ઓબ્સ્ટેકલ મટી ગયો. રાગ વેદન આડે જ્ઞાન વેદન એને ઢંકાઈ ગયું હતું, દૂર થઈ ગયું હતું, એ આડસ તો નીકળી ગઈ, રાગ નો પડદો તો ખસી ગયો. એકલું જ્ઞાન વેદન રહ્યું એમ નહી, જ્ઞાન વેદન આવિર્ભૂત થઈ ગયું, ત્યાં ઉગ્ર થઈ ગયું. બે રીતે પ્રગટ અનુભવ થયો, એક તો વેદન ઉગ્ર થયું તેથી તેની પ્રગટતા વધારે સ્પષ્ટ અનુભવ ગોચર થઈ, બીજું એ વેદન ને નડવારૂપ જે રાગ વેદન છે એ ત્યાં છે નહીં. પછી નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ના કારણમાં બુદ્ધિપૂર્વક નો રાગ તો ઉપજતો નથી, ત્યારે એને સ્વસંવેદન થાય છે એમ કહે છે, અથવા એને ત્યારે આત્મજ્ઞાન થાય છે એમ કહેવામાં આવે છે. બે એક સાથે છે, લક્ષ ત્રિકાળી ઉપર છે, લક્ષણ ઉપરથી, અને અનુભૂતિ તે હું છું એવું જ્ઞાનનું વેદન છે. એ પ્રકારને સમ્યક પ્રકાર એમ કહેવામાં આવે છે, પરિણમના એવા પ્રકારને સમ્યક પ્રકાર કહેવામાં આવે છે. તો કે સમ્યકનો અર્થ જ સ્વાભિમુખપણો છે, સંસ્કૃત શબ્દ છે, અને પોતાની સન્મુખ બતાવવું હોય તો એ સમ્યક શબ્દ દ્વારા બતાવાય છે.
બરોબર,
અત્યારે તો એ ભાષા ચાલતી નથી, પણ સંસ્કૃતમાં કોઈને વાતચીત કરતા આવડે ત્યારે તમે મારી સામો સામા થાવ, મારી સન્મુખ થઈ જાઓ, અડાવડા ઊભા હોય તો સામા થઈ જાઓ, એમ સન્મુખ કરવા હોય તો એને સમ્યક શબ્દ વાતચીતમાં વાપરવો પડે. ત્યાં બધા ઓર્ડર સંસ્કૃતમાં, હિન્દુ પ્રણાલિકા ઉપર છે ને, અગ્રેસર હતા, અગ્રેસર ને ડાવડા રમતા હોય ને બોલાવા આવે તો લાઈનમાં કરવા હોય તો અગ્રેસર સમ્યક એમ કે, સમ્યક શબ્દ શબ્દ તે બી સાંભળેલા છે, દસ વર્ષ દસ અગિયાર વર્ષ ત્યાં બધા સામે આવો, જો ઉતો એની સામે આવીને ઉભા રહી જાય, બધા ગોઠવાઈ જાય. એ સમ્યક એટલે સ્વાભિમુખ પણ થવું, તે જ્ઞાન સ્વરૂપની સ્વાભિમુખ થાય તે સમ્યક. એવી જ રીતે દર્શન સ્વરૂપની સ્વાભિમુખ થાય, સ્વઅભિમુખ થાય તે સમ્યક છે. એવી જ રીતે ચારિત્ર ગુણ સ્વરૂપની સન્મુખ થાય તે સમ્યક છે. અનંતા ગુણો સ્વરૂપ સન્મુખ થાય છે અથવા સ્વરૂપમાં નિમગ્ન થાય છે એમ કહો, તે એની સમ્યક દશા છે.
બરોબર,
એ આખા દ્રવની સમ્યક દશા છે. આખું દ્રવ સમ્યકપણે પરિણમ્યું એનો અર્થ કે દ્રવ્યના સર્વ ગુણો સમ્યકપણે એમ થઈ ગયું. એમ સમ્યક જ્ઞાન થાય છે. એ 349 બોલ થયા. 350 આ મનુષ્ય ભાવ મળ્યો છે તે ભાવના અભાવ માટે મળ્યો છે, પૈસા કમાવા માટે આ ભાવ મળ્યો નથી. ગુરુદેવને તો કાંઈ માખણ મારતા આવડતું નથી, પૈસા વાળા સામે બેઠા હોય એને એમ કહે કે પહેલા એમ નક્કી કર કે આ પૈસામાં સુખ નથી, પછી તારો વારો આવશે. આ બધું એ સિવાય અહીંયા તારું નામ અમે નોંધતા નથી. ભલે તું આવીને બેઠો છો, કાંઈ વાંધો નહીં, સાંભળવે, પણ નામ નોંધાવવા માટે તો પહેલા તારે એ નક્કી કરવું પડશે કે પૈસામાં સુખ નથી. બોલાવી ગયો આગળ. બરોબર, કોકના ગોળા જેવી વાત છે. જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય પાપમાં સુખ નથી, એમ પુણ્યના ઉદયમાં સુખ નથી. પુણ્યના ઉદયમાં ભોગવતાના કાળે થતા પાપ ભાવમાં સુખ નથી, એમ અંતરમાં ભાસે નહીં ત્યાં સુધી આત્માના સુખમાં ઝંપલાવે નહીં. ત્યાંથી પાછળ છે ને વળે, પૈસામાં ને પુણ્ય પાપમાં સુખ ભાવે ત્યાં સુધી પાછો વળે છે નો, અને અહીંયા તો અંતરમાં ઝંપલાવવું છે. જેમ કોઈ ભડભડ બળતી આગમાં ઝંપલાવે તો એને સાહસ કહેવાય ને, મકાન બળતું હોય અને એમાં ઝંપલાવે, કોઈ અગત્યની ચીજ છે લઈ લેવા માટે જાનનું જોખમ ખેડે તો એને સાહસ કહેવામાં આવે છે, પરાક્રમ કહેવામાં આવે છે. અહીંયા બીજી વાત છે, અહીંયા તો જીવ અંદરમાં ચૈતન્ય જ્યોતિમાં ઝંપલાવે છે, સુખમાં ઝંપલાવે છે. એ ક્યારે? કે આ પૈસામાં ને પુણ્ય પાપમાં સુખ નથી, અંતરથી અંતરમાં ભાસે ત્યારે. એ સિવાય કોઈ રીતે આ આત્મા બહારથી સંસારમાંથી પાછો વળે એવું બનવાનું નથી. આ એક મોક્ષાર્થી જીવના અંતરંગ પરિણામનો વિષય છે, સુમેનો વિષય છે. કે આ મનુષ્ય ભાવ મળ્યો છે તે ભાવના અભાવ માટે મળ્યો છે, એમ એને અંતરંગ પરિણામ આવે છે. હું મનુષ્ય કેમ થયો? પૈસા રળવા માટે થયો છું? એના માટે થયો છું? આ બધું ભેગું કરવા માટે થયો છું? કેમ થયો છું? આ મનુષ્ય ભાવ, આ એટલે વિદ્યમાન ચાલતો મનુષ્ય ભાવ, તે ભાવના અભાવ માટે મળ્યો છે એવી અંદરમાં એને એક અંતરંગ લાગણી ઉત્પન્ન થાય છે. મોક્ષાર્થી જીવના અંતરંગ પરિણામનું આ એક લક્ષણ છે. અંતરંગ પરિણામ વિષય ઘણો વિશાળ છે, બહોળો છે, પણ એમાંનું આ એક એક ખાસ ચિહ્ન છે જે સહેજે ગુરુદેવના પ્રવચનમાં આવી ગયું છે. કે એ મોક્ષાર્થી જીવને એમ અંદરમાં લાગ્યા કરે છે, વિચાર આવે છે એમને. વિચાર આવવો એક વાત છે અને લાગવું તે બીજી વાત છે. ઉપર ઉપરથી વિકલ્પ આવે એ વાત નથી, પણ અંદરમાં એને એમ લાગે છે કે આ મનુષ્ય ભવ તો અનંત ભવનો નાશ કરવા માટે અત્યારે આ મનુષ્ય ભવ છે, અને એમાં આત્માનું કલ્યાણ કરવા સંબંધિત જાગૃતિ ઉત્પન્ન થઈ છે, કે મારી વર્તમાન જાગૃતિથી એમ ભાસે છે કે આ ભવ અનંત ભવનો અભાવ કરવા માટે આવ્યો છે, એમ અંદર વિલક્ષણ પ્રકાર ઉભો થાય છે. આવો એક વિલક્ષણ પ્રકાર પરિણામમાં ઉભો થાય છે. એને વર્તમાનની અને ભવિષ્યની ચિંતા થતી નથી. ઠીક, એ તો સવાલ આ ઉભો થાય કે જો આ ભાવમાં એકનું ભાવના અભાવનું કાર્ય કરી લેવાનું હોય તો હવે અત્યારે જે કાંઈ કરી રહ્યા છે એના ઉપરની સાવધાની છૂટી જાય, સાવધાની છૂટી જાય તો કાર્યો બગડી જાય. તો અત્યારે તો હમણાં વાંધો નથી, પણ ભવિષ્યનું શું? ભાઈ તું બોલ્યો છો, તારી સંયોગો પ્રત્યેની સાવધાનીને લઈને તારું ભવિષ્ય જળવાઈ રહેશે એવું તું માનતો હોય તો ખાંડ ખાય છે, ખડ ખાય છે, ખાંડ ખાય છે નહીં પણ ખડ ખાય છે. બધા ધ્યાન જ રાખે છે, ધ્યાન રાખવા સિવાય કોઈને કાંઈ આવડતું નથી. જગતના તમામ સંસારી પ્રાણી એકલા સંયોગને જાળવવાના અને સંયોગની વૃદ્ધિ કરવામાં પડ્યા છે, ગુંડથી માંડીને ચક્રવર્તી સુધીના કોઈ બાકી નથી. શ્રીમદજીએ સરખામણી કરી છે ગુંડને ચક્રવર્તીની, કે બે સરખા છે. એ પણ દરેક પ્રાણી સંસારમાં વધતા વૈભવના વ્યવસાયી છે. વનું એલિટરેશન કર્યું છે, વાહ 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 વાહ, ગુરુદેવે ધંધા કર્યા હતા ને, ધ્રુવ ની ધૂણી ધખાવનાર ધર્મી છે, આવો લીધો છે. વધતા વૈભવના વ્યવસાયી છે. બધા શું વ્યવસાય કરે છે? કે મારો સંયોગ ખાલી ખુલીને વૃદ્ધિગત થઈ જવા જોઈએ, અને કોઈને પૂરું જ પડતું નથી, બધું અધૂરું અધૂરું લાગ્યા કરે છે. પહેલાના જમાનામાં બહુ પુણ્યશાળી રાજા હતા, તો પણ અહીંયા અત્યારે તો એક જગ્યાએ મકાન ન બાંધે, અહીંયા હવા ખાવાનું મકાન, અહીંયા ફલાણાનું મકાન, અહીંયા આ રીતનું મકાન, અહીંયા રે, પણ હું છે હવે આ 50 ઓવરમાં આમાંથી ને આમાંથી જ ઊંચો નહીં આ ડૂબી જઈશ એમ કહે છે, એમાં ને એમાં ડૂબી જાય છે. કાળ ચાલ્યો જાય છે એટલે કે એની તક ચાલી જાય છે. જે ભાવ ભાવના અભાવ માટે મળ્યો છે એ ભાવ, એ ભાવ સંયોગની વૃદ્ધિ પાછળ વ્યતીત કરવામાં આવે તો એના જેવી બીજી કોઈ મોટી ભૂલ નથી, અથવા બીજી કોઈ મૂર્ખાઈ નથી. ભૂલ કયો કે મૂર્ખાઈ કયો? પૈસા કમાવા માટે આ ભાવ મળ્યો નથી. પહેલા થોડુંક આટલું કરી લઉં, વર્ષ બે વર્ષ પછી કરશું. એ છે કે એ પછી 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 ઉપર જાય છે. એનો અર્થ જ એ છે કે ટાળે છે વર્તમાન કરવા યોગ્ય કાર્યને, ટાળે છે એટલે મેલી ના પાડે છે. ચોખ્ખી ના ન પાડે ત્યારે મેલી ના પાડવામાં આવે, મેલી ના કહે છે, મળ સહિતની ના. શું કે અત્યારે નહીં, અત્યારે નહીં, એનો અર્થ શું છે કે એને ચોખ્ખી ના ન કહેવાય પણ મેલી ના પાડે છે. અરુચિ કે ત્યાં બતાવી દીધી છે, એને અરુચિ થઈ ગઈ છે. કોઈ એમ કહે કે આ વાત બહુ ઊંચી છે અને અત્યારે ન થાય, અત્યારે તો પેલું આટલું હું કરું, આમ કરું, આમ કરું, પછી થાય. કહે છે કે આ કાળમાં સ્વરૂપ પ્રાપ્તિ કઠણ છે, એમ કહેનાર, એમ બતાવનાર સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. બહિરાત્મા તો બધા છે પ્રભુ, એને શું કરવા તમે એટલું બધું કહી દીધું? મોડું જરાક મોડું કરવાની વાત કરે, એને કઠણ છે એમ કે એને તો બિચારો બીજું ઘણી ક્રિયા કરે છે, અને સ્વરૂપ પ્રાપ્તિને જરા અઘરી બતાવે છે એમાં એને સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા એવો સિક્કો માર્યો, લેબલ મારી દીધું. ઘણાય બહિરાત્મા છે આખા જગતમાં, એને શું કરવા કયો છો? તો બિચારો કઈ ભાવના રાખે છે, કહે છે કે એને એ વિષય સામે આવ્યો. સ્વરૂપ પ્રાપ્તિનો વિષય બીજા પ્રાણીઓને નથી સામે આવ્યો, પણ એને સામે આવ્યો ને એને હડસેલો માર્યો સિફતથી, મલિનપણે મેલી ના પાડી. કહે છે કે તીવ્ર બહિરાત્મા પણ ક્યાં છે? બહિરાત્મા તો બીજા બધા છે, પણ અહીંયા તીવ્ર બહિરાત્મા પણ છે, એની તીવ્રતા સૂચક છે. એટલે એને એમ કહે છે કે સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા. એલા ભાઈ, સાતમી નારકી નો નારકી સમ્યક દર્શન પ્રાપ્ત કરે અને તું અહીંયા ના પાડેશ કે મને અનુકૂળતા નથી, હજી આટલી અનુકૂળતા વધે પછી કરું, એ પહેલા ન થાય. વાત તારી સાચી છે કે નહીં, પણ પ્રસિદ્ધ વાત છે. પૈસાની વાત એટલા માટે કરી છે કે જીવ ત્યાં ટીંગાણો છે, આખે આખો એક કાર્ય પાછળ એ ટીંગાઈ જાય છે. એને એમ કહે છે કે ભાઈ, ભવના અભાવ માટે જે કાળ છે એનો ઉપયોગ તું એક એ રીતે કર ને બીજી રીતે ન કર. બાકી તો જે આગામી કર્મ પ્રસંગો છે, કર્મના ઉદયો છે, એ એના સ્વકાળે એના અનુક્રમમાં જેમ થવાના છે એમ જ થવાના છે, એમ જાણીને કાં ઉપેક્ષા કરતો નથી એમ કહે છે. તેથી મૃત્યુ પહેલા દેહાંત આયુષ્ય પૂરું થાય તે પહેલા, મૃત્યુ પહેલાનો અર્થ એટલો થાય વર્તમાન મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ થાય એ પહેલા, તું પૂરો નહીં થઈ જા, પણ જો આ કાર્ય નહીં કર્યું હોય તો એવી ગતિમાં જઈશ કે જ્યાં આનો વિચાર સુદ્ધા ઉપજશે નહીં. જ્યાં વિચાર કરવાની તક મળી ત્યાં તે એની ઉપેક્ષા કરી, તો હવેની ગતિમાં એનો વિચાર કરવાનું પણ તને ઉપજ વિચાર પણ નહીં ઉપજે કે આત્મકલ્યાણ જેવું કોઈ કાર્ય મારે કરવાનું છે કે કેમ. અને લગભગ એમ જોવામાં આવે છે, તિર્યંચ પ્રાણીઓ તો ઠીક, પણ બહુ ભાગ મનુષ્ય પ્રાણીઓ પણ એકલો ઉદય પાછળ એની જે જાણેલી માનેલી સ્વીકારેલી કલ્પેલી જે જરૂરિયાતો, એ જરૂરિયાતોને પૂર્ણ કરવા પાછળ આખા ભવનો બહુ ભાગ લગભગ સમય એમાં જ વ્યતીત કરે છે. શું સ્થિતિ છે જગતની જુઓ, કે એમાં જ આખો સમય જાય છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, પછી આ જોઈએ, પછી આ જોઈએ, પછી આ જોઈએ, એમને આયુષ પૂરું થઈ જાય છે. પછી તો આ વિચાર પણ નહીં ઉગે એ પરિસ્થિતિ ઊભી થશે. જો જાગ્રત થઈને આ બાજુ ચંપલાવ્યું નહીં અને બીજી ઉપેક્ષા કરીને, તો એટલી આની ઉપેક્ષાનો ફળ એ આવશે કે આનો વિચાર પણ તને નહીં ઉગે. બરાબર, વિચારે નહીં આવે. જે અનંતો અનંતાને વિચાર નથી આવતો, એવો તને પણ વિચાર વિચાર નહીં આવે તો આગળની વાત થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. તેથી મનુષ્યાયું પૂરું થાય તે પહેલા, મૃત્યુનો અર્થ એ છે તારો નાશ થશે એમ નથી કહેતા. નાશ તો કોઈ આત્માનો થતો નથી, પણ મનુષ્યાયું પૂરું થાય તે પહેલા આત્મકલ્યાણનું આ કાર્ય કરી લે. એટલે કે ભવનો અભાવનું છેદક એવું જે સમ્યક દર્શન છે, ભવના અભાવનો છેદક એવો જે આત્માનુભવ છે એ આત્મકલ્યાણનું આ કાર્ય હું સર્વપ્રથમ એને અગ્રતાક્રમ આપીને એને પ્રાયોરિટી આપીને એ કામ પહેલા કરો, નહીતર પછી આ રહી જશે અને બીજું તારું પૂરું થશે નહીં. સામાન્ય રીતે સંસારી પ્રાણી મરતો હોય એને પૂછો કે તારા કેટલા કામ બાકી, તો એમ કહેશે કે હજી તો હોય હો બાકી છે, પણ આખી જિંદગી શું કર્યું છે, કોના નમાણું નથી આ, આખી જિંદગી તો તે મજૂરી કરી, હજી તો હોય હો બાકી છે, હજી બધા બાકી છે મારે, એને એ જ ક્યાંય પૂરું પડતું નથી, બધું બાકી છે એમ જ લાગ્યા કરે છે. એને એમ કહે છે કે ભાઈ એ બહુ મોટી ભૂલવણીમાં પડેલો છું, જેમ ભૂલ ભૂલામણીમાં માણસ ભૂલો પડે એમ સંસારની આ ભૂલ ભૂલામણી છે. એને પોતાનું કલ્યાણ કરવાની ભવના અભાવ કરવાની ભાવના, ભવનો અભાવ કહો કે મોક્ષ કહો કે મોક્ષાર્થી પણ કહો, શબ્દો જુદા જુદા છે, ભાવ તો એક જ છે. એ ભાવના ઉત્પન્ન થયા વિના કોઈ કાર્યને પોતાના હિતનું થઈ શકતું નથી. હિત બાજુનું જે કાર્ય કરવું છે એ બધું પછી ધર્મના ક્ષેત્રમાં અને ધર્મના બહાને જેટલું થાય તે બધું વ્યર્થ પરિશ્રમ રૂપે થાય છે. આ એક પાયાની વાત નાખી દીધી છે. નહીંતર જીવો કાંઈ ધર્મના ક્ષેત્રમાં જતા નથી અને ધાર્મિક ક્રિયાઓ કરતા નથી એવું કાંઈ નથી, પણ મોક્ષાર્થી થયા વિના જે કાંઈ કરવાનું આવે છે એ બધું ઊંધા ઘડા ઉપર બધા ઊંધા ઘડા રાખે છે, એક એક ઘડો એનો સવળો રહેતો થતો નથી, એટલે બધું એનું ઊંધું, જેટલું કરે એટલું ઊંધું. લાભનું કારણ થવાને બદલે મિથ્યાત્વને દ્રઢ થવાનું એ કારણ થઈ જાય છે. ધર્મની ક્રિયા પછી ત્યાગની ક્રિયા કે જ્ઞાનની ક્રિયા, બે ક્રિયા છે એ બંને એને મિથ્યાત્વને દ્રઢ થવાનું કારણ થાય છે. કેમ કે એ માની લે છે કે આવી ક્રિયા કરવા વાળો હવે હું કાંઈ ધર્મી છું, કહે છે કે તું મિથ્યાત્વને દ્રઢ કરવા વાળો છો એમ થાય છે. કેમ કે સંસારથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય તે આત્મજ્ઞાન છે. સિવાય આત્મજ્ઞાન કોઈ સંસારથી ભૂતકાળમાં મુક્ત થયો છે કે વર્તમાનમાં થાય છે કે ભવિષ્યમાં થશે, ત્રણ કાળમાં છે
નહીં,
એ તો કોઈ બીજો ઉપાય જ નથી. એ વિશે અહીંયા 17-18 ગાથામાં બહુ સારી રીતે થાય પછી
હજી તો લિંક બનાવે છે,
એના 54 સુધીના બોલ છે.
ભગવાન જય હો, પરમ કૃપાળુ શ્રી ગુરુદેવ નો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો.